સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 105, પ્રસારણ તારીખ 29 જાન્યુઆરી 2009. દાનસંગ ભાઈ, તમે ઉતાવળે નંબર દબાવો તો ક્યાંથી સાંભળવા મળે?
હા, મારું જરાક ધીરજ રાખીને સાંભળવાની તો જરૂર છે જ.
આજે આપણે બીજી વાત કરતા પહેલા એની જ ચર્ચા કરીશું, પણ એ પહેલા બધા ખેડૂત મિત્રોને કહી દઈએ
નમસ્કાર. ઉમા બેન, આમ તો તમે 2-3 અઠવાડિયાથી દર ગુરુવારે આ અવાજ ઓટલાની સેવાનો કેમ ઉપયોગ કરવો એ સમજાવો જ છો, પણ આજે છે ને જરાક નિરાંતે સમજાવો.
હા, પણ આ છેલ્લી વાર હો, કારણ કે મોટા ભાગના મિત્રોને પરેશભાઈએ DSC માં રૂબરૂ બોલાવીને બરાબર સમજણ પાડી છે, પછી તમે એનો ઉપયોગ ના કરી શકો તો એમાં વાંક કોનો?
વાંક અમારો જ, એમાં જરાય ના નથી.
તો પછી?
પણ હા, શું કહું ને, તો અમારા ખેડૂ હાટું આવી સગવડ થઈ હોય એવો આ પેલો બનાવશે, એટલે બધું હરાડે સડતા થોડી વાર તો લાગે ને.
અરે, પણ આવું તે ચાલતું હશે. હવે તમે જ કહો, હું અંદર સ્પષ્ટ બોલું છું કે બીપ અવાજ સંભળાય પછી જ તમારે પ્રશ્ન પૂછવો હોય તો નંબર 1, માહિતી જોઈતી હોય તો નંબર 2, અને છેલ્લા કાર્યક્રમોમાંથી કોઈ કાર્યક્રમ સાંભળવો હોય તો નંબર 3 દબાવવાનો છે. પણ હજી તો મારું બોલવાનું ચાલુ હોય અને બીપ અવાજ વાગ્યો પણ ના હોય ત્યાં ઉતાવળા થઈને આંકડો દબાવી દો, કે પછી પ્રશ્ન, માહિતી અથવા રેડિયો એમ બોલી નાખો, તો કમ્પ્યુટર બાપડું થોડી જ સમજી શકવાનું છે.
મારું આજ કહેવાનું થતું હતું. મેં કેટલાય ને કીધું કે ન્યા ઉમા બેન કઈ રૂબરૂ નથી બેઠા હોતા,
પછી
કે નથી બેઠા હોતા પરેશભાઈ કે શંકરભાઈ, તમે બીપ અવાજ સાંભળ્યા પછી પ્રશ્ન બોલો તો ઈ રેકોર્ડ થઈ જતો હોય છે, અને બીજા દી સુધીમાં ઈવડે ઈ તમારો પ્રશ્ન સાંભળી ને એનો જવાબ રેકોર્ડ કરાવે, પછી તમને સાંભળવા મળે.
અને પ્રશ્ન પણ ટૂંકમાં અને વ્યવસ્થિત પૂછવો જોઈએ. જેમ કે એક ભાઈએ પૂછેલું કે મારે ઉનાળુ શાકભાજી વાવવા છે તો માહિતી આપજો. પણ ઉનાળામાં તો ગમે તે શાકભાજી વાવી શકાય, એમાં કયા શાકભાજી વાવવા છે એનું ચોક્કસ નામ તો આપવું જોઈએ કે
નહીં? હા, તો મેં શંકરભાઈને ફોન કર્યો તે એ આજ કહેતા હતા. એક જણે પૂછ્યું હતું કે મારે ધરુવાડિયું કરવું છે, એટલે આપણે શીણું ધરુવાડિયું કરવું છે એ તો કયો.
ટૂંકમાં આપણે શું પૂછવાનું છે એ શક્ય હોય તો કાગળમાં લખી રાખો, અને નહીતર મગજમાં બરાબર ગોઠવી રાખો, અને બીપ અવાજ સંભળાયા પછી જ જે નંબર દબાવવાનો છે એ નંબર દબાવીને પ્રશ્ન રેકોર્ડ કરાવવો હોય તો રેકોર્ડ કરાવવો જોઈએ, ખરું કે નહીં?
હા, સાચી વાત છે. અને જીમનો મોબાઈલ નંબર નથી નોંધાણો, એમણે ટપાલમાં પોતાનું વ્યવસ્થિત નામ, સરનામું, 1-2 નિયમિત શ્રોતા હોય એવા ખેડૂના નામ અને મોબાઈલ નંબર તથા ખેતરમાં વવાતા પાકની માહિતી લખીને જ પોસ્ટકાર્ડ રવાના કરવું જોઈએ. હા, શું કે ખોટું?
બિલકુલ સાચી વાત છે દાનસંગભાઈ. એવો જ આપણા કાર્યક્રમની સદીની ઉજવણીના ભાગરૂપે આવતા 2 મહિનામાં જૂનાગઢ, દાંતીવાડા અને આણંદમાં મળનારી ખેડૂત શિબિર સહ શ્રોતા સંમેલનમાં જોડાવાનું છે. આપણે ગમે ત્યારે પરેશભાઈને મોબાઈલ કે DSC નો ફોન કરીને કહી દઈએ તો એવું થોડું ચાલે? માત્ર 50 પૈસાનું પોસ્ટકાર્ડ લખીને જાણ તો કરવી જોઈએ કે નહીં?
તો જ કઈ શિબિરમાં કેટલા આવવાના છે, એમના હાટું કઈ રીતે સગવડ કરવી એ બધું નક્કી કરી શકાય અને એ પ્રમાણે તૈયારી કરી શકાય.
સૌથી મોટી જરૂર છે ધીરજની અને તૈયારીની. આપણું તો કેવું છે ખબર છે ને, ખેતી હોય કે પ્રશ્નનો જવાબ, બધું તાત્કાલિક કરી નાખવું છે.
ઉમા બેન, એમાં તો હું તમારી આરે પૂરેપૂરો સંમત છું. હું તો જે કોઈ મળે એમને ગાંઠ વળાવીને કહું છું કે કોઈ પણ પાક વાવવાનો હોય તો પહેલા પૂરી તૈયારી કરવાની, જમીન ખેડીને અઠવાડિયું તપ્પા દેવાની, જે સિઝનનો પાક હોય એ સિઝનનું જ બિયારણ લેવાનું, એને જરૂરી દેશી ખાતર સાહે પૂરવાનું, જરૂરી વિલાયતી ખાતર ભરવાનું, બિયારણ ને ફૂગનાશક મેન્કોઝેબ નો પટ દેવાનો, બને તો સજીવ ફૂગનાશક ટ્રાયકોડર્મા એઝોસ્પાઇરિલમ એઝોબેક્ટો
હા એઝેટોબેક્ટર
હા એઝેટોબેક્ટર અને
ફોસ્ફેટ કલ્ચર
હોત દેવાનો અને ઉનાળામાં પાણીની જેટલી સગવડ હોય એટલા પ્રમાણમાં વાવેતર કરવાનું.
તમે તો એકદમ સચોટ માહિતી તૈયાર કરી રાખી છે ને કઈ.
તમે માનશો ડોક્ટર પરાશરાજીને પૂછીને પાક પ્રમાણે નોખી નોખી વિગત લખી જ રાખી છે.
બરાબર, તો એ કહો કે ઉનાળામાં વાવવા માટે મગફળીનું કયું કયું બિયારણ યોગ્ય છે?
સાંભળો, ઉનાળામાં વાવવા ગુજરાત મગફળી 2, 4 અને 100 તથા TG26 જાત બરોબર છે.
હા, અને એ વાવવી હોય તો ખાતર કેટલું આપવું જોઈએ?
ખાતર ને?
હા,
ખાતરમાં સાણિયું ખાતર એકરે 3-4 ટન સાહે પૂરવાનું અને એકરે 10 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ મળી રહે એટલું વિલાયતી ખાતર નાખવાનું. 3-4 આંતરખેડ કરવાની અને જરૂર પડે તો પહેલા પાણ પછી તરત નિંદામણ નાશક પેન્ડી મિથાલિન એકરે
1 લિટરના
પ્રમાણમાં છાંટી દેવાની અને નિંદામણ જરાય નહીં થવા દેવાનું.
તમે તો ખરેખર એક અનુભવી વડીલને શોભે એવી માહિતી તૈયાર કરી રાખી છે.
આ તલની બાજરીની માહિતી હોત તૈયાર કરી રાખી છે. બોલો વાંસુ.
હા હા, વાંચવાની જ હોય ને, એમ કરો પહેલા બાજરીની વાત કરો.
તો સાંભળો, ડોક્ટર પરાશરાજી અને શંકરભાઈએ ભાર દઈને લખાવ્યું છે કે ઉનાળામાં 35-45 ડિગ્રી જેટલી ગરમી ખમી શકે એવું ગુજરાત શંકર બાજરી 229 જેવું બિયારણ જ લેવાનું અને એને પાછો એન્ઝોસ્પાઇરિલમ
એઝોસ્પાઇરિલમ એઝેટોબેક્ટર હમણાં જ આપણે બોલ્યા છે, બરાબર,
એમાંથી એકનો પટ દઈ દેવાનો અને પછી જ બાજરી વાવવાની.
બિલકુલ સાચી વાત કરી દાનસંગભાઈ. પણ એમાં ખાતર કેટલું જોઈએ?
એ તો મોટો પાક છે, ખાતર તો ધ્યાન રાખીને આપવું જ જોઈએ. આપણો બાજરીને દેશી ખાતર એકરે 4-5 ટન અને રાસાયણિક ખાતર એકરે 30 કિલો નાઇટ્રોજન અને 15 કિલો ફોસ્ફરસ મળે એટલું ખાતર દેવાનું.
એટલે કે જો 50 કિલોગ્રામ ખાતરની થેલીમાં જેટલા ટકા નાઇટ્રોજન કે ફોસ્ફરસ અથવા પોટાશ લખ્યો હોય એ ટકાવારીને થેલીના કુલ વજન સાથે ગુણી નાખવાનું, બરાબર, પછી પાછલા 2 આંકડા કાઢી નાખવાના. બસ, એ થેલીમાં એ તત્વ કુલ કેટલું છે એ જાણવા મળી જશે.
જેમ કે 38% નાઇટ્રોજન લખ્યો હોય તો 50 કિલોની થેલીમાં 50 × 38 એટલે આવે 1900 અને પાછલા 2 મીંડા કાઢી નાખવી તો વાહે વધે 19 એટલે એ આખી થેલી વેરવી તો પાકને કુલ 19 કિલો નાઇટ્રોજન મળે. હવે જો 30 કિલો નાઇટ્રોજન જોતો હોય તો લગભગ 1.5 થેલી ખાતર દેવાનું.
એનાથી વધારે ક્યારેય નહીં નાખવાનું. હા, કારણ કે રાસાયણિક ખાતરો વધારે આપવાથી ઉપજમાં કોઈ વધારો થતો નથી પણ આપણા પૈસા નક્કામાં જશે. દેશનું એટલું ખાતર વેડફાશે અને જમીન બગડશે એ નુકસાન સૌથી મોટું.
તે આ તલમાં એમણે ઈ જ લખાવ્યું છે.
બરાબર છે, તલ એટલે તેલીબિયાનો પાક. એમાંય આમ તો પૂર્વા એક જ અર્ધ શિયાળુ બિયારણ છે, વળી ચોમાસા કરતા એને અડધા જ એટલે કે એકરે માત્ર 5 કિલોગ્રામ નાઇટ્રોજન અને 5 કિલોગ્રામ ફોસ્ફરસની જ જરૂર પડે. એનાથી વધારે રાસાયણિક ખાતરથી બગાડ જ થવાનો છે.
ઉમાબેન, મારો તો એક જ મત, ઉનાળામાં પાણીથી લઈને પૈસા સુધી એમ હંધાઈની અછત એટલે કે તંગી હોય અને એટલે શું છે કે પછેડી પ્રમાણે પગ લાંબા કરવાના, નકર શેટે જતા પૈસા ખૂટે તો વ્યાજે લેવા પડે અને પાણી ખૂટે તો ઉપજના નામનું નાઈટ નાખવાનું રહે.
ખૂબ ખરી વાત કરી તમે. અને ઉનાળામાં શું કામ, ક્યારેય કોઈ પણ મોસમમાં બિનજરૂરી ખર્ચ કે ખાતર પાણીનો બગાડ તો નહીં જ થવો જોઈએ.
હાશું,
એ માટે બીજા કરતા અલગ કરવું પડે તો ચોક્કસ કરવાનો.
ટૂંકમાં સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, સાંભળીને નવો શીલો સાતરવાનો.
હા, એવા જ એક પ્રયોગશીલ ખેડૂત મિત્ર છે પોરબંદર જિલ્લા તાલુકાના ગામ ભારવાડાના શ્રી હાથિયાભાઈ હરબમભાઈ ઓડેદરા, કે જેમણે જીરુની ખેતીમાં સાતર્યો છે નવો શીલો.
ત્યાં હાથિયાભાઈ પહેલા તો બીજા કરે છે એમ જ જીરુની ખેતી કરતા હતા ને?
હા, તો સાંભળો એમણે શું કહ્યું છે.
પેલા બધા અમે પોતે ઘેરો વાવતા, ક્યારે કઈ રીતના બનાવવા, પિયત કઈ રીતના આપવું, કઈ રીતના વાવેતર કરવું, ટ્રેક્ટર થી જો વાવીએ તો ક્યારે ઊંડા થઈ જાય અને જે જમીન ની અંદર તત્વ ખાતર નું પ્રમાણ રહેલું છે એ બધું પારી ઉપર ઢળાઈ જાય, ગાર રહેતો નથી, ધૂળ જેને કહીએ, એટલે એને પિયત આપવાથી પાણી ભર્યું રહીએ અને છોડ ની પાર છે એનો વિકાસ ન થઈ શકે.
અને પછી હું ફેરફાર કર્યો
એ સાંભળી લઈએ.
અમે બળદને પારી બનાવી અને પારીની સાઈડમાં આછો આછો આમ આપણે દોરીઓ બનાવે એવી રીતનો આછો આછો સાહ જેવું બની જાય, પછી આપણે પિયત આપીએ કે ધીમે ધીમે ક્યારાની અંદર આછો આછો સળતો જાય અને ક્યારાની અંદર કોષ બહુ રહીએ કે જેની અંદર પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં રહીએ અને જરૂર પૂરતું પાણી આપણે આપી શકીએ અને એની પાડનો વિકાસ થઈ શકે, એની ખેતરની અંદર જે તત્વો રહેલા છે એ તત્વો એને પૂરેપૂરા મળી શકે. એટલે ક્યારો 120 સેન્ટીમીટર નો ક્યારો હોય પોળો, એનું કારણ શું છે કે જે આપણે એને પિયત આપવાના હોય એ પિયત ક્યારે પણ એને આપણે જમીન પ્રમાણે 10-12 દિવસ જેવી અનુકૂળ, જીરાનો એવો પાક નથી કે ક્યારે જીરું ન થાય, પિયત આપવાથી જો જાકર આવી શકે તો એમાં સારો બેસી શકે. એની દવા જે આપણી દવા છે ને આપણા ભાઈ સરિતાનો સંગ લાવે ખેતીમાં રંગ, એ લોકો આપણે અવારનવાર એની દવાની માહિતી આપે, દવા છાંટ્યા પછી મૂકી સારો જતો રહીએ અને જે આપણે જીનું વાવેતર કરીએ એનો છોડનો 6-7 સેન્ટીમીટર ને અંતરે હોવો જોઈએ, કારણ કે એની ડાળી વધુ ફૂટે, એનો દાણો છે તાગાત વાળો બને અને ક્યારેય પણ રોગ આવી શકે નહીં. જેટલો ઘાટું વાવેતર એમાં તડકો પડે અને આપણે પિયત આપ્યું અને પછી એમાં પાણી ભરાય અને એ છોડ તાત્કાલિક હુકાવા માંડે. પારવું વાવવાનું, પારવું જીનું છે એ ધારીઓ ઉત્પાદન થાય
અને એનાથી શું ફાયદો થયો એ સંભળાવી દો ને.
લો સાંભળો,
આપણે આ સાલ 5મણ વિદ્ય ઉતર્યું છે, આવતી વર્ષે 10મણ ઉતરે, એને દાણો તાગાત વાળો થાય, એમાં દવા ઓછી જોઈએ, એમાં ઠાર ઝાકર પણ બેસી ન શકે અને જીરામાં જેટલું પારવું જીરું એટલું 100% ઉત્પાદન. પણ એને જરૂર પૂરતું પાણી આપો, સૂકવી ન નખાય પાણીને. આપણે ખેતરમાં આપણે ખબર પડી જાય કે આજે એટલા દિવસે અને હવે ખેતરમાં આપણો મોલ પાણી માગે ત્યારે આપવું.
વાહ થયા ભાઈ વાહ, બાકી કેવું પડે હો, તમે તો હાસો હાસ ખેતીમાં રંગ રાખી દીધો.
દાનસંગભાઈ, મને અને ડીએસસી ને તો ત્યારે જ આનંદ થાય કે જયારે ગુજરાતનો એક કે એક ખેડૂત એમની ખેતીમાં કરકસર કરતો થાય અને ખેતીમાં રંગ લાવે.
પણ એ ક્યારે થાય, જયારે ડીએસસી એ દીધેલી સલાહ યાદ રાખે અને ખેતીમાં એનું પાલન કરે તો.
હાલ તો આજે થયેલી ચર્ચા યાદ રહી છે કે કેમ એટલું જાણી લઈએ.
એ તો તમે પૂછેલા પ્રશ્નનો ઉત્તર મળશે એટલે આપોઆપ ખાતરી થઈ જશે.
હા તો તૈયાર મિત્રો, આજનો એટલે કે 105મા કાર્યક્રમનો સવાલ છે, રાસાયણિક ખાતર વાપરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
આપણો ફરીથી બોલું છું, સાંભળી લેજો. રાસાયણિક ખાતર વાપરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
દર ગુરુવારની જેમ આજે પણ 0-27-17-235-995 ઉપર તમારા જ અવાજમાં જવાબ રેકોર્ડ કરાવી દેજો. બીજો કોઈ સવાલ કે મૂંઝવણ હોય તો એ પણ કહેજો.
પણ આ 101મા કાર્યક્રમમાં ઇનામ જીતનારાના નામ જાણ્યા પછી.
હા એ પણ તૈયાર જ છે દાનસંગભાઈ, એમાં 151 રૂપિયાનું ઇનામ જીતે છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નવા ગામના મંગળભાઈ જણાભાઈ રાઠોડ.
અને 251 રૂપિયાનું ઇનામ જીતનારા ભેરુ છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ગામ મેરાના જોગાજી આર ઠાકોર.
મિત્રો, તમને બંનેને અને બીજા તમામ જાગૃત ખેડૂતોને ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ, આભાર.
એ ગમે ત્યાં જાજો પણ ગુરુવારની હાજ ચૂકશો નહીં, કારણ કે એનાથી એક દી આખા ગુજરાતમાં હોનાનો સૂરજ ઉગશે
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘની મહેનત પણ રંગ લાવશે.
એટલે જે કઈ જાણવું હોય, અવાજ ઓટલામાં મોબાઈલ નંબર નોંધાવવો હોય કે ખેડૂત સંમેલનમાં આવવું હોય તો ટપાલ તો લખવી જ પડશે.
સરનામું તો તમારી પાસે છે જ, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં
રંગ,
ડીએસસી સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
તો શિયાળુ પાક લેતા લેતા માડો ઉનાળુ પાક ની તૈયારી કરવા એટલી ભલામણ હારે તમને બધાને કહી દેવી.
નમસ્તે, આવજો.